શ્રી પરમાગમ સાર બોલ નંબર 37 અને 38 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 648.
બહુ તો શાસ્ત્ર અધ્યયન ચાલુ રાખે અને એ અધ્યયન ચાલુ રાખવામાં પણ કલ્પનાએ ચડીને વિપર્યાસમાં ન જાય તો એ બહુ પૂરતું તે ચાલે. એની મુદત કેટલી? કે તે ભાવ પૂરતું તે ધારણા રહે. જ્યાં ભાવાંતર થાય, આયુષ પૂરું થઈને ત્યાં ભાવાંતર થઈ જાય, એ ધારણા એને ચાલુ રહે. ધારણા ચાલુ નથી રહેતી. પૂર્વ ભાવમાં જે કાંઈ જાહેરું હોય એ કાંઈ અત્યારે યાદ આવે નહીં, એટલે એને સાધારણ ધારણા રૂપ જાણ પણ કહેવામાં આવ્યું છે. એની કોઈ કિંમત નથી, કોઈ અસાધારણ ચીજ નથી. જ્યારે આત્મામાં મગ્ન થઈને અનુભવ કરે અને આત્માને પ્રત્યક્ષ વેદન કરે, એ અસાધારણપણે આત્માનું જ્ઞાન થયું એમ કહી શકાય. એ જ્ઞાન છે, એ અસાધારણ આત્મજ્ઞાન છે, કે જે જ્ઞાન દ્વારા ભવભ્રમણના બીજનો નાશ થયો છે અને જે જ્ઞાન જાત્યાંતર થઈને ભવનિવૃત્તિ રૂપ પ્રવર્તવા લાગે છે. તે જ્ઞાન રાગ દ્વેષને મટાડવામાં નિમિત્ત થાય છે. ભલે તે જ્ઞાનમાં અનેક જ્ઞેયો જણાય છે, તે જ્ઞાન ઉપયોગ દ્વારા અનેક જ્ઞેયોમાં જાય છે, અનેક જ્ઞેયોને અવલંબે છે, તો પણ તે જ્ઞાન રાગ દ્વેષ રહિત થવામાં એવા વલણથી પરિણમે છે કે રાગ દ્વેષથી રહિત પણ થાય એવા વલણથી પરિણમે છે. બધેથી એને બોધ મળે છે. ખરેખર તો શું બને છે? એ સર્વજ્ઞેયોમાંથી એને બોધ જ મળે છે, કે જેટલા કોઈ જ્ઞેયો છે એ સર્વ પરજ્ઞેયોથી હું સર્વથા ભિન્ન છું. પદે પદે, પર્યાયે પર્યાયે, પ્રતિપર્યાયે ભિન્નપણાનો અનુભવ વર્તે છે અને એ ભિન્નપણાના અનુભવમાં આત્મબોધ રહેલો છે. વળી અનેક જ્ઞેયોની ચિત્ર વિચિત્રતા, અનેક જ્ઞેયોની સ્વતંત્રતા, અનેક જ્ઞેયોના પ્રકાર જોઈને એમાંથી એને આત્મત્વ દ્રઢ થાય એવો જ પ્રકાર વર્તે છે. તેથી એ જ્ઞાન એને બંધનનું નિમિત્ત નથી થતું, એને મુક્તિનું નિમિત્ત થાય છે, મુક્તિનું કારણ થાય છે એમ કહેવામાં આવે છે. એટલે એમ કહ્યું કે તેથી એ બેમાં મોટો ફેર છે. એ બેમાં એટલે માત્ર જાણ પણ કર્યું હોય અને અનુભવ કર્યો હોય, ભલે એનો વિષય બંનેનો આત્મા છે એમ કહેવાતું હોય, જાણપણામાં પણ આત્મા કેવો છે એમ જાણવાનો પ્રકાર લીધો હોય અને મગ્ન થયો એનો વિષય એકાકાર એકાગ્રપણે શુદ્ધાત્મા હોય, તો પણ બંનેમાં મોટો ફેર છે. મોટો ફેર છે એમને અનંત ગણો ફેર છે, અનંત ગણો ફેર છે. કે એનો તો ગુણાકાર ક્યાં કરવો? કેમ કે એ તો પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન, અનુભવ જ્ઞાન અને ધારણા જ્ઞાન, એ જ્ઞાનને તો ખરેખર મેળવી શકાય નહીં. છતાં વિષય એટલા માટે ચર્ચે છે કે કોઈ ધારણા જ્ઞાન વાળા એવા હોય છે જીવો, કે જે શાસ્ત્રના આધારે, શાસ્ત્રનો આધાર આપીને પોતે જે જાણ્યું છે એવી રીતે આત્માના સંબંધમાં એ કહી શકે, જે કાંઈ પોતે જાણ્યું છે આત્માના સંબંધમાં એ શાસ્ત્રનો આધાર આપીને એવી રીતે કહી શકે આવો જ ચોક્કસ આત્મા છે, એમાં કોઈ ફેરફાર નથી. અને કોઈ જીવ આત્મામાં મગ્ન થયેલો એવો આત્માના વિષયમાં અને આત્માના અનુભવના વિષયમાં વિવરણ ન કરી શકે, સમજાવી ન શકે, કહી ન શકે એવો પ્રકાર પૂજે છે. પેલા જીવને અનુભવ નથી અને એવી વાત આત્માની કહે કે આવો આત્મા છે, એની સન્મુખ થાય તો આવી લીનતા થાય, લીનતા થાય ત્યારે નિર્વિકલ્પ દશા થાય, નિર્વિકલ્પ દશા થાય ત્યારે એને અનુભવ થયો કહેવાય. ફલાણું બધું અનુભવની પણ વાતો આવે એમાં, ઠીક ત્યાં સુધી વાત કરે કે અનુભવ આવો હોય, અનુભવમાં સ્વવિકલ્પ ન હોય, અનુભવ નિર્વિકલ્પ હોય, એમાં આનંદનો આનંદ ઉપજે, બધી વાત આવે. શાસ્ત્રમાં આવે છે કે નહીં?
બરોબર.
એ શાસ્ત્ર અનુસાર એટલું બધું વર્ણન કરે કે કોઈને એમ થાય કે ના, વાત તો એની આત્માની ને આત્માના અનુભવની. જેવી શાસ્ત્રમાં આચાર્યોએ, જ્ઞાનીઓએ, પરમ જ્ઞાનીઓએ કરી છે એવી વાત એમની આવે છે. અને કોઈ આત્માનો અનુભવી હોય કાંઈ બતાવી ન શકે, સમજાવી ન શકે, કહી ન શકે. હવે આ બેમાં ફેર શું? આત્માને જાણવામાં શું ફેર? કે અનંત ગણો ફેર છે, થોડો ફેર નથી પણ અનંત ગણો ફેર છે, મોટો ફેર છે. ખરેખર ધારણાવાળાએ આત્માને જાણ્યો જ નથી. ધારણાવાળાએ તો આત્માને ખરેખર જાણ્યો જ નથી. નિશ્ચિત એને આત્માનું જ્ઞાન થયું છે એમ કહેવાય નહીં. નિશ્ચયથી કહો કે ખરેખર કહો. વાસ્તવિક જ્ઞાન તો વેદનથી અનુભવમાં આવ્યો છે એને છે. ધારણાવાળાને ખરેખર જ્ઞાન છે આમ થયેલો કેમ નક્કી કરશે? સાંભળવાવાળા કેમ નક્કી કરે? પણ આમાં કોયડો થઈ જાય એવું છે ને. આત્માનું જ્ઞાન ન હોય, આત્માની ઢગલાબંધ વાત કરે, આત્માની ને આત્માના અનુભવની. અને આત્માનું જ્ઞાન હોય એ કાંઈ સમજાવી શકે નહીં, કહી શકે નહીં, સ્પષ્ટીકરણ કરી શકે નહીં. એવું બને કેમ નક્કી કરે? એટલે નક્કી કરવું એ કોઈ જાણપણા વાળાથી નક્કી થાય. જે નક્કી કરવા વાળાને એ સાધન પકડવું જોઈએ. નક્કી કરવા માટે જેને જાણપણું કેટલું છે, આત્મા સંબંધી કહેનારને એનું જાણપણું કેટલું છે, એવું સાધનથી એને એનો નિર્ણય કરવો જોઈએ. આ તો કોઈ બહારનો એમ વાત કરે કે આપણે ગુરુદેવ કહેતા તો એવું જ કહે છે કે કંઈક લાગે છે એનામાં એમ કે બહારના વર્તુળમાંથી કોઈ એવી વાત કરે તો પણ વાત એવી જ કરે છે, માટે કાંઈક લાગે એમ છે. અરે બહારનો હોય કે અંદરનો હોય ને એવી જ વાત કરે, એથી કાંઈ એને જ્ઞાન છે એ કોઈ જ્ઞાનનો વિષય છે એને જ્ઞાન કહેતા નથી. આમાં એવું છે પાછો નાના અમૃતમાં એ સારો બોલ છે. પાછો ઉપદેશ નોંધમાં છે, ઉપદેશ નોંધ 37મો વર્ષ પૂરો વિરાપ છે, 20મો બોલ છે ઉપદેશ નોંધમાં. વિદવત્તા અને જ્ઞાન એ એક જ સમજવાનું નથી. વિદવત્તા અને જ્ઞાન એ એક છે. જ્ઞાન કહો કે વિદવત્તા કહો, બે એક છે એમ સમજવાનું. જ્ઞાન જુદી ચીજ છે, વિદવત્તા જુદી ચીજ છે, એક નથી. વિદવત્તા હોય છતાં જ્ઞાન ન હોય એમ કહે છે. ઘણાને વિદવત્તા હોય, વિદ્વાન હોય એટલે એને જ્ઞાન છે એમ માની લેવાય નહીં. સાચી વિદવત્તા તે કે જે આત્માર્થે હોય, જેથી આત્માર્થ સરે, જેનાથી આત્મત્વ સમજાય, આત્માપણું સમજાય, અથવા જેનાથી આત્મા કમાય, કમાય એટલે અનુભવાય. આત્માર્થ હોય ત્યાં જ્ઞાન હોય, વિદવત્તા હોય વા ન પણ હોય, એ વસ્તુ છે. આત્મજ્ઞાન છે એ વસ્તુ છે, વિદવત્તા છે એ કોઈ વસ્તુ નથી. આત્માને કામની ચીજ રહે એમ લીધું છે. પ્રશ્ન એ છે એની અંદર કે એમાં આત્માર્થ દેખાવો જોઈએ, ચાહે બોલનાર વિદ્વાન હોય કે નહીં બોલનાર અવિદ્વાન હોય, વિદ્વાન નહીં એવો હોય પણ એમાં આત્માર્થ પણ, આત્માનો અર્થ એટલે આત્માનું જે પ્રયોજન છે એ આત્માનું પ્રયોજન દેખાવું જોઈએ, આ આત્માનું પ્રયોજન સિદ્ધ થતું એને સમજાવવું જોઈએ. એ સમજાય તો એને કહેનાર સમજાય ને, નહીતર કહેનારને એ સમજી શકે નહીં. બોલી તો એમાં એ ઉત્તર છે, આત્માર્થ પકડ્યો છે. વિદવત્તા અને જ્ઞાન એક નથી એમ કહીને તો શું આમાં મુદ્દો શું છે? એમ કે વિદ્વાન ને જ્ઞાન છે એવું તો દેખાય છે, જગત આખું સ્વીકારે છે કે જે વિદ્વાન છે એને જ્ઞાન છે, વિદ્વાન પાસે જ્ઞાન છે. મૂળ વિદ્વાન તો આ રૂઢિયર અત્યારે વિદ્વાન આવો થઈ ગયો. વિદ એટલે જાણવું અને વાન એટલે જાણનાર. જે ખરેખર આત્માને જાણે તે વિદ્વાન છે, તે પંડિત છે. મૂળ તો અહીંથી શબ્દ નીકળ્યો છે. જે પોતાના સ્વરૂપને જાણનાર છે તે વિદ્વાન છે. પણ અત્યારે રૂઢિઅર્થ એ થઈ ગયો કે જેને લાંબુ પહોળું જ્ઞાન છે અને જે એ જ્ઞાન અનુસાર ઘણું સમજાવી શકે છે એને વિદ્વાન કહેવામાં આવે છે. અથવા જેનું પુસ્તકોનું અધ્યયન ઘણું હોય અને એ રીતે જેનું જાણ પણ વિધુ હોય, કોઈ સમજાવી શકે કોઈ ન સમજાવી શકે એમાં એવા પ્રકાર બને છે. કે કોઈ ઘણું પુસ્તકોનું ગ્રંથોનું અધ્યયન કરનારા સમજી શકે અને સમજાવી ન શકે, તો પણ એના પરિચયમાં આવનાર એમ સમજી શકે છે કે આને અધ્યયન ઘણું છે. ભલે બહુ કહેતા નથી પણ સમજે છે તો ઘણું, એને વિદ્વાન ગણાય છે. પણ એ બે માંથી એકે વિદ્વાન તે ખરા વિદ્વાન બને. આત્માનું જ્ઞાન કરે અને આત્માર્થ આત્માનું પ્રયોજન કરે ત્યાં એને વિદ્વાન કહેવામાં આવે છે, એને જ્ઞાન કહેવામાં આવે. આમ મેજી આત્માર્થના લક્ષણ શું શ્રીમદજીએ કહ્યું છે? દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય ત્યાગ, વૈરાગ, હોય મોક્ષો ઘટ વિશે એ સદા સુજાગ્ય. સુજાગ્ય શબ્દ લીધો એ માર્ગ છે. પણ આત્માર્થના એક જ લક્ષણ છે કે સર્વ કાંઈ જે કાંઈ કરે છે તે આત્માર્થે, આત્માના હિતર્થે કરે છે. અર્થનામ પ્રયોજન છે. જેમ વ્યવહારમાં કોઈ પણ પ્રસંગમાં કોઈ પણ કાર્યમાં આર્થિક પ્રયોજન મુખ્ય થાય છે, આર્થિક રીતે નફો નુકસાન પહેલું જોઈ લેવાય છે, પછી પ્રસંગ ગમે તે હોય, એવું આત્માર્થના વિષયમાં છે કે આમાં આત્માને લાભ કેટલો, આત્માને લાભ થાય કે થાય. ફોગાનીજી સાથે ઉપર ચર્ચા થઈ છે, બધું તો કાંઈ પુસ્તકમાં આવે નહીં. એકવાર એમ કહ્યું કે આપના વિષયમાં ગુરુદેવશ્રીને ખ્યાલ આવે તો ગુરુદેવશ્રીને પ્રમોદ ઘણો થશે. એમના મુમુક્ષુ સમાજમાં જે સમૂહ છે એમાં તમારા જેવા નાની પાયકા એમ જો ખબર પડે, તીખાશ ઘણી હતી, એમને બહુ પ્રમોદ થશે. એમણે એમ પ્રશ્ન કર્યો કે ઈશ્વર નિરાત્મા કો ક્યા લાભ હોગા. ઠીક, અહીંયા તો જીવને એમ થાય કે કઈ મારા વખાણ કરે તો. ગુરુદેવ મારા વખાણ કરે તો સારું, એના બદલે આ કહે છે કે વખાણ કરશે તો આત્માને શું લાભ થશે. તેથી આત્માને કોઈ લાભ થવાનો નથી. આત્મા કો ક્યા લાભ હોગા, તેમ બોલ્યા. સમજો કે અગર ગુરુદેવને જાન લ્યા તો આત્મા કો ક્યા લાભ હોગા, આમ સમજો. આત્માને એથી કઈ લાભ છે
નહીં,
છોડો એ વાત. દરેક વાતમાં આત્માને શું લાભ છે એ દ્રષ્ટિકોણ મુખ્ય કરવામાં આવે છે, ત્યાંથી સમજાય છે. આત્માર્થ ત્યાંથી સમજાય છે કે જે આત્માના લાભ નુકસાનને મુખ્ય કરીને વિચારી શકે છે અને મુખ્ય કરીને વર્તી શકે છે. એમ છે, વિષય તો સૂક્ષ્મ છે પણ એ બહાર લંબાવાથી નથી મેળ ખાતો. એક વાત તો એવી છે કે બીજાનું કામ આ જીવને નથી. કોણ કેવા છે એનું પ્રયોજન આત્માર્થે તો નથી છે. ઠીક, એ પણ આત્માર્થના સંબંધમાં પ્રયોજનભૂત વિચાર છે કે કોણ કેવા છે એનું પ્રયોજન આત્માર્થે તો નથી. હવે એવો જે આ પ્રકાર છે ત્યારે બીજાને જાણવામાં એટલો ઉપયોગ નથી લંબાતો કે આને શું છે ને શું નથી. ત્યારે એ જીવની પરિસ્થિતિ શું થાય છે કે એ પોતાના આત્માર્થમાં સારી રીતે લાગેલો રહે છે. જ્યારે એ પોતાના આત્માર્થમાં સારી રીતે લાગેલો રહે છે, ખરેખર આત્માર્થી થાય છે, ત્યારે એને એની સાથે મેળ ખાતા પરિણામવાળા જીવનો ખ્યાલ આવી જાય છે,
બરાબર
ઓળખાઈ જાય છે, એમાં એને ભૂલ પડતી નથી. પણ માત્ર પરીક્ષા બુદ્ધિ બીજાની પરીક્ષા કરવા જાય ને પોતાનું આત્માર્થી પણ ન હોય તો એ જીવ બીજાની પરીક્ષા પણ સાચી કરી શકશે
નહીં.
આમ પરિસ્થિતિ છે. પ્રશ્ન કેવો છે ને, કેમ ખબર પડે કોઈ વિદ્વાન છે કે જ્ઞાની છે, અથવા વિદ્વાન નથી અને જ્ઞાની છે, કેમ ખબર પડે? પણ એ સત્સંગ કરવામાં, હા હા, પણ એ ક્યારે ખ્યાલ આવશે કે પોતે આત્માર્થી થશે? ત્યારે. ભલે બીજાની પરીક્ષાનો હેતુ નથી પણ સત્સમાગમનો હેતુ છે. ઠીક વાત છે કે જો જ્ઞાની હોય તો એનો સમાગમ કરીએ અને જ્ઞાની ન હોય તો એનો સમાગમ ન કરીએ. ઠીક, ચાલો, ઠીક વાત છે. બહારમાં એ રીતે પણ પોતાના હિત અહિતના નિમિત્તને ઓળખવું એ પણ પ્રયોજન સાથે સીધો સંબંધ ધરાવનાર મુદ્દો છે,
બરાબર,
એમાં કોઈ શંકા નથી. એ મુદ્દો પણ પોતાના આત્મહિતના પ્રયોજન સાથે સીધો સંબંધ રાખે છે. તેથી બીજાના વિષયનું સાચું જાણપણું થાય તો એ પ્રયોજનભૂત છે. એમ લઈએ તો પણ કહે છે કે એ એવી રીતે લંબાવાથી પરીક્ષા બુદ્ધિ એ લંબાવાતા જ્ઞાનને એ પણ લંબાયેલા જ્ઞાનમાં ખરેખર એની પરીક્ષા થતી
નથી.
એવું છે એટલે એમાં પોતાને જ આત્માર્થી થવું પડે છે. આ ખાસ મુદ્દો છે. પહેલા તો બીજો વિષય હતો પણ આ કાળમાં એક વિશેષતા એ થઈ કે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રતાપે અધ્યાત્મના વિષય, આત્માનો વિષય બહુ જ બહાર સાધારણ જાણપણાવાળાને, સાધારણ વિદ્વાનને, વિશેષ વિદ્વાનને પણ એ વિષય કથનમાં આવી શકે, સમજણમાં આવી શકે, સમજાવવામાં આવી શકે એવી પરિસ્થિતિમાં એ વાત સ્પષ્ટ થઈને બહાર આવી. અને ત્યાં ભૂલ ખાવાના વિશેષ કારણ બની જાય એવું ન થાય, તેથી પોતે પૂરા આત્માર્થી થઈને એની ઓળખાણમાં આવવું જોઈએ, નહીંતર ગડબડથી આ વિના રહે નહીં, અને લાભને બદલે નુકસાન પણ થયા વિના રહે. કરવા એ તો ઠીક છે, જે આત્મા જેવું સમજણમાં આવ્યો એમાં પરિણામ મગ્ન કરવા, કે જો ખરેખર સમજણમાં આવ્યો હોત તો અનંત મહિમાધારી, અનંત સામર્થ્યધારી, અનંત સામર્થ્યથી સમૃદ્ધ, અનંત મહિમાધારી એનો મહિમા ઉત્પન્ન થાય, એ મહિમાને વર્ષ પરિણામ એકાગ્ર થઈ જ જાય, કરવા પડે નહીં પણ થઈ જાય, કરવા એ પ્રશ્ન નથી, આત્મામાં પરિણામ એકાગ્ર કરવાને, જેવો જાણ્યો એમાં એકાગ્ર કરવાની, કરવા પ્રશ્ન નહીં રહે, મહિમાને વર્ષ પરિણામ એકાગ્ર થઈ જશે અથવા થતા રોકી શકાશે નહીં, એમ છે, થઈ જશે એવી રીતે થશે કે એને થતા રોકી શકાશે નહીં. કોઈ શોકનો પ્રસંગ બને છે ને તો એમાં શોક કરવો એ જીવને અનુકૂળ નથી, કેમ કે દુઃખદાયક પરિણામ છે, છતાં એ પરિણામને રોકા રોકી શકાતા નથી, ખાળ્યા ખાળી શકાતા નથી, એ તો છે કે નહીં, એવું નામાં છે કે અનંત આત્મલાભ દેખાય, પારિણામિક ભાવ એટલે આત્મલાભ, દ્રવ્ય આત્મલાભ પારિણામિક, દ્રવ્યનો આત્મલાભ છે, અનંત લાભ સ્વરૂપ, પ્રાપ્ત સ્વરૂપ, લાભમાં એટલે પ્રાપ્ત સ્વરૂપ છે, અનંત દોલત પ્રાપ્ત જ છે એમ ખબર પડે, એ તો દાટેલા ખજાનાનું ભાન જેવું છે,
બરોબર,
એના પરિણામમાં દરિદ્રતા રહે વાત રહેતી, જેને દોલત મળી ને એને દરિદ્રતાના પરિણામ રહે એ વાત કદી બની શકે, સીધી વાત છે, એટલે પરિણામ તેમાં લાગ્યા વગર રહી શકે નહીં, ને લાગવા માટે એને રોકી શકાય પણ નહીં, એમ પરિણામ એકાગ્ર થાય છે, કરવા કરવા કરવામાં કઈ એકાગ્ર થાય
નહીં,
મારે આમાં એકાગ્ર કરવા છે, આત્મા આવો છે એમાં એકાગ્ર કરવા છે, આમાં આત્મા એકાગ્ર નહીં, તો બધો વિકલ્પ છે, એમાં કઈ પરિણામ એકાગ્ર થાય
નહીં.
આ પૈસા માટે વિકલ્પ કરવા પડે છે કે બંધ કરવા હોય તો થયા કરે છે ને રોકાતા નથી, પૈસા માટે વિકલ્પ થયા કરે છે કે વિકલ્પ કરવા પડે છે, અનુભવને તપાસો કે વિકલ્પ થયા જ કરે છે કે વિકલ્પ કરવા પડે છે, થયા જ કરે છે, કરવા પડતા
નથી,
કેમ કે નક્કી થયું છે કે અહીંથી સુખ મળશે, એ સુખનું સાધન છે, કારણ છે, થયા જ કરે એને રોકી શકાય, બસ એવું છે, જ્યાં આત્મા સમજાય ઓળખાય ત્યાં આત્માની અનન્ય રુચિ ઉત્પન્ન થાય, એવો જ નિયમ છે કે જ્યાં સુખ દેખાય એના ચિંતનને, એના ધ્યાનને ફેરવી શકાતું નથી, ચાલુ જ રહે, વિચારે અને વગર વિચારે પણ એ ચાલુ ને ચાલુ પડે. જીવનો સ્વભાવ વિષય છે, એવું જ છે. અહીંયા પ્રશ્ન જુદો છે કે બે માં ફેર શું છે? એટલો ઘણો ફેર છે, અનંત ગણો ફેર છે, મોટો ફેર છે. બંનેને એક કક્ષામાં મૂકી શકાય નહીં. જેને મગ્નતા થાય છે, જેને લીનતા થાય છે, એને તે વિષયની મહિમા અને કિંમત આવે તો જ એકાગ્રતા થાય, નહીતર એકાગ્રતા થાય. એ કારણ કાર્યુ 38. જો કોઈ આકરી પ્રતિકૂળતા આવી પડે, કોઈ આકરા કઠોર મર્મ છેદક વચન કહે, તો શીઘ્ર પરમાનંદ સ્વરૂપ દેહમાં સ્થિત પરમાત્માનું ધ્યાન કરીને દેહનું લક્ષ્ય છોડી દેવું. ક્ષમતા ભાવ કેમ પાછું વળવું? એમ કે પાછું કેમ વળવું? કે જો કોઈ આકરી પ્રતિકૂળતા આવી પડે, એવી પ્રતિકૂળતા હોય કે એ પ્રતિકૂળતાને દેખતા જ એમ ખ્યાલ આવે કે આમાં કોઈ કોઈ ઉપાય કોઈનો ચાલે, હું જો કે કોઈ ઉદયને કોઈ રોકી શકતું નથી, પણ સામાન્ય હોય, ફરી શકવા યોગ્ય હોય ત્યાં સુધી ફેરવવાનો વિકલ્પ જીવને આવે છે. પણ ખબર પડે કે આ પ્રતિકૂળતા એવી છે કે એમાં કાંઈ કોઈનું ચાલે, હું તો પરિણામ ન બગાડવા એમ કહે છે. અરે અમારે આવો આકરો ઉદય આવ્યો, શું કરીએ એમ પરિણામ બગાડવા? કોઈ આકરા કઠોર મર્મ છેદક વચન કહે, કોઈ ઘણું દુઃખ થાય એવા વચન કહે, કોઈ અપમાન કરે એમ, કોઈ અનાદર કરે, અડધૂત કરે, તો બહારનું દેહનું લક્ષ્ય છોડી દેવું એટલે બહારનું લક્ષ્ય છોડી દેવું. આકરો પ્રતિકૂળતામાં રોગ આવે, એવો રોગ આવે, હાર્ટ એટેક, ખબર પડે કે અંદરમાં બીજી જાતનું વેદન છે. આ વેદન હવે કાંઈ ફરે એવું લાગતું નથી. દેહનું લક્ષ્ય છોડી દેવું એમ કે એને દેહનું લક્ષ્ય છોડી દેવું. હું શરીર સ્વરૂપે છું, શરીરનું શું થશે એ લક્ષણે રાખવું, લક્ષ છોડી દેવું. શીઘ્ર પરમાનંદ સ્વરૂપ દેહમાં સ્થિત આત્માનું, આત્માનું વિશેષણ છે. કેવો આત્મા? પરમાત્મા કે જે દેહમાં છે, દેહના સંયોગમાં છે, એવા આત્માનો. એ દેહનું વિશેષણ નથી, આત્માનું
વિશેષણ.
શીઘ્ર પરમાનંદ સ્વરૂપ આ પરમાત્માનું કે જે દેહમાં સ્થિત છે. દેહમાં સ્થિત જો કાંસમાં લઈ લ્યો તો સીધું બેસી જશે. એને કાંસ કરી રાખો, આત્માનું વિશેષણ. હા, દેહમાં અત્યારે પણ દેહના સંયોગમાં જે આત્મા છે એ પરમાત્મા સ્વરૂપે છે એમ કે છે. આત્મા છે એ આત્મા નથી પણ પરમાત્મા સ્વરૂપે છે. એનું શીઘ્ર તરત જ ત્વરાથી એમ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના, બીજા વિકલ્પમાં પીડ્યા વિના, પહેલા આવો વિકલ્પ કરવો એમ પણ નહીં. પહેલા તો પંચપરમેષ્ઠીનો વિકલ્પ કરી લો. એવી ભીંસ આકરી આવી છે. ધ્યાન કરીને એમાં એકાગ્ર થઈને દેહનું લક્ષ્ય છોડી દેવું અને સમ પરિણામમાં આવી જવું, એકદમ વિષમ પરિણામ, પરિણામની વિષમતાનો અભાવ થઈ જાય, સમ પરિણામે થઈ જાય એવો એને એકદમ પુરુષાર્થ જાગૃત કરવો જોઈએ. પુરુષાર્થમાં આવી જવું જોઈએ. કેમ છે રચનામૃતમાં એ વિષય આવે છે કે જેમ બાળક એની માતાના સાડલો પકડીને ચાલે છે, છીડો પકડીને, એમાં જો ઘણી ભીડ વાળી સ્થિતિમાં પસાર થવાનું હોય તો જરા મજબૂત પકડી ગયા, છૂટી રખે, જો ક્યાંય ધક્કો લાગતા હાથમાંથી છૂટી જાય તો એ છૂટો પડી જાય, ને છૂટો પડી જાય તો ભૂલો પડી જાય. પણ એ છૂટો પડવો જ એને પોસાતું નથી, એની માથી છૂટો પડે એને પોસાણ નથી. એ કાળે અગાઉથી પકડી રાખે છે જોરથી, પહેલેથી ચેતીને એ પકડે છે એમ એનો અર્થ છે. ધક્કો લાગે ત્યારે પકડે તો પહેલેથી ચેતીને પકડે છે. એમ મૃત્યુ આવે કે એ પ્રકાર તો થાય ત્યારે, પણ આયા જ્યાં ખ્યાલ આવી જાય કે ફેરફાર છે, એકદમ પુરુષાર્થને જાગૃત કરે છે અને દેહનું લક્ષ્ય સુદ્ધા છોડી દેવામાં
આવે.
દેહનું લક્ષ્ય છોડી દે, શરીર છે કે નહીં એ પ્રશ્ન રહેતો, જ્ઞાનમય હું આત્મા છું એના ભાનમાં એ આવી જાય તો એ પ્રતિકૂળતા એના માટે પ્રતિકૂળતા રહેતી નથી, પણ એના માટે આત્માર્થે તો અનુકૂળતા થઈ ગઈ છે. એને તો એ પ્રતિકૂળતા નથી, પણ ખરેખર એને એ અનુકૂળતા છે કે જે ટાણે એણે આત્માને સંભાળ્યો, અંતર સાવધાન થઈને આત્માને સંભાળ્યો, એ પ્રતિકૂળતાનો પ્રસંગ નથી, એ ખરેખર એને અનુકૂળતાનો પ્રસંગ છે. એટલે તો શાસ્ત્રમાં એને મૃત્યુ મહોત્સવ કહેવામાં આવે છે. મહા ઉત્સવના ટાણે મહા આનંદ થાય છે, મહાન સુખ થાય છે. અહીંયા પણ એ જ પ્રસંગ છે. પેઢી એની સાત છે ક્યાં, પણ એની એક પેઢી પેઢી છે. સંસાર તો એવો વિચિત્ર છે કે પોતાથી પ્રતિકૂળ જાય તે પછી એનો પિતા હોય કે એનો પુત્ર હોય, એક વાત એ સહન કરે નહીં. આવો સંસાર છે ચોખ્ખો. કે એનો બાપ સગો હોય ને એનાથી પ્રતિકૂળ જાય તો અહીંયા એને પેઢી પેઢી નડતી નથી. એનો પુત્ર હોય ને પ્રતિકૂળ જાય તો પણ એને ત્યાં પેઢી દેખાતી નથી. અને કોઈક વચન કહે ત્યાં એને પેઢી યાદ આવે છે. ભાઈ તું આત્મા છો, દેહમાં સ્થિત પરમાનંદ સ્વરૂપ પરમાત્મા છો. એમ બીજું છે કે પરમાત્માનું શીઘ્ર ધ્યાન કરવું એમ નહીં, પરમાનંદ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવું. એટલે કે આકરી પ્રતિકૂળતાનું દુઃખ આત્મામાં નથી અને કઠોર વચન આત્માને દુઃખના ઉત્પાદક નથી. કેમ કે આત્મા પરમાનંદ સ્વરૂપ છે, પોતાના સ્વરૂપનો કદી ત્યાગ ન કરે એવા પરમાનંદ સ્વરૂપે છે, એવા આનંદ પરમ આનંદ સ્વરૂપે છે કે જેનો કદી ત્યાગ થઈ શકતો નથી અને જેમાં કદી કોઈ દુઃખ ઉપજાવી શકતો નથી.
બરોબર
આ પરિસ્થિતિ છે.
સરસ દવા
એવી વાત છે કે ક્યારે કાંઈ પણ પ્રતિકૂળતા આવી પડે તો પણ એ પ્રતિકૂળતાની વેદનામાં, રોગની વેદનામાં ઘેરાઈ જાવ
નહીં
એમ કેમ?
બરોબર,
શીઘ્રપણે એટલે ત્વરાથી એમ માણસ કહે, કોઈ પણ એક્સિડન્ટ થાય ત્યારે સમય સૂચકતા વાપરી લેવી, એવી રીતે સમય સૂચકતા વાપરવી કે એમાંથી બચી જવાય. આ સમય સૂચકતા છે કે એકદમ પોતાના સ્વરૂપ બાજુ આવી જાય પરિણામ, એ જ્ઞાનથી સીધો ચડી જાય છે. હું જ્ઞાનમય છું, માત્ર જ્ઞાનમય છું એમ જ્યાં સંભાળે ત્યાં એને સ્પષ્ટ ખ્યાલમાં આવે કે કોઈ પણ જ્ઞેયો મારા જ્ઞાનની વજ્રભીંત સુધી આવી શકતા
નથી.
જ્ઞાન છે તો વજ્ર જેવી ભીંત છે, માથું પછાડે એનું માથું ફૂટે, વજ્ર સાથે કોઈ વજ્રની ભીંત હોય એને તોડવા માટે એમ કે હું માથું પછાડું તો ફૂટી જશે તારા માથું, એમ આ જ્ઞાનની વજ્રભીંત છે. આત્મા છે એ જ્ઞાનની વજ્રભીંત છે. ગમે તેટલા જ્ઞેયાકારો પ્રતિબિંબિત થાવ ને, બહાર ને બહાર બધા લૂંટે છે, જેટલા પરિણમે છે તે બધા બહાર ને બહાર પરિણમે છે. કઠોર વચન પણ આત્માની બહાર પરિણમતા પૂતગળો છે, અને કોઈ આકરી પ્રતિકૂળતા રોગાદીની હોય, નિર્ધનતાની હોય, ગમે તે પ્રકારની હોય, તો પણ તે જ્ઞાનમય આત્માથી બાહ્ય પરિણમતા પદાર્થો છે. એથી આત્માના સામાન્ય જ્ઞાન, જ્ઞાન સામાન્ય સ્વરૂપને કાંઈ ફરક પડતો નથી. કોઈ નુકસાન થાય, કોઈ લાભ થાય, એ અવકાશ આત્મામાં છે. વિચાર વિતરાગ વિતરાગ સ્વરૂપે જ છો એમ અહીં તો કે છે. દેહમાં સ્થિત પરમાનંદ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન વિતરાગ સ્વરૂપ છો એમ કે છે. વિતરાગ નથી થઈ ગયા એવી યાદ હું કરવા મારે છો? તું વિતરાગ છો અને પરિણામે વિતરાગ થવાની પૂરેપૂરી શક્યતા તારા પરિણામમાં રહેલી છે. નથી થઈ ગયા, નથી થઈ ગયા એમ કરીને શું કરવું છે? હું એવો શા માટે તારા સ્વરૂપનો નિષેધ કરે છે એમ? એ નિષેધ કરવા લાયક શું કરીએ? અમે વિતરાગ નથી થયા ને અમે સંસારી છીએ એટલે અમને રાગ દ્વેષ તો થાય જ ને, એમ કરીને શું તું રાગ દ્વેષ કરે છો? એ યોગ્ય કરે છો, એ બરાબર છે, કરવા જેવા છે ને રાખવા જેવા છે એમ લીધું છે તારે? એ તો અપસિદ્ધાંત છે. એ રાગ દ્વેષને રાખવાનો કરવાનો અભિપ્રાય છે એ અપસિદ્ધાંત રૂપે છે, વિરુદ્ધ સિદ્ધાંત રૂપે છે. એને કરવું, કરાવવું, અનુમોદવું કોઈ પ્રકાર હોય શકે એ પુરુષાર્થ પ્રેરક વચન છે. આજે 38મો બોલ છે એ પુરુષાર્થ પ્રેરક છે. કોઈ પણ પ્રસંગમાં પછી એમ નહીં કે પ્રતિકૂળતા આવી પડે ત્યારે આત્માનું સ્વકાર્ય તો સર્વકાળે, સર્વ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં સર્વકાળે સર્વથા એ એક જ કર્તવ્ય છે. બીજું કર્તવ્ય છે એમ છે? એક જ કર્તવ્ય છે એવો સિદ્ધાંત છે. પછી એ સિદ્ધાંત અનુસાર પરિણમન ન થાય તો તે અપવાદ છે. કોને? સાધકને. એવો સિદ્ધાંત જેણે ગ્રહણ કર્યો છે એને એવું સિદ્ધાંતથી અલ્પાંશે વિરુદ્ધ પરિણમન થાય તો એને અપવાદ ગણવામાં આવે છે. પણ તેથી કઈ સિદ્ધાંત ફરે છે એમ વાત રહેતી, સિદ્ધાંત સિદ્ધાંત ના સ્થાન માં રહે. રાગ થી ભિન્ન આત્માનું યુક્તત્વ સદાકાળ અંતરમાં પ્રકાશમાન છે. આત્મા રાગ થી ભિન્ન છે. જ્યારે રાગ ઉત્પન્ન થયો છે ત્યારે પણ આત્મા રાગ થી ભિન્ન છે અને પોતાના સ્વરૂપથી અભિન્ન છે. એવું આત્માનું સ્વરૂપ સદાકાળ અંતરમાં પ્રકાશમાન છે. જોવે તો એને એ પ્રકાશમાન છે. પ્રકાશ વેદન માંથી પ્રકાશ આવે છે.
પ્રકાશ શક્તિ
જ્યાં જ્યાં પ્રકાશ આવે ને ત્યાં વેદન પકડવું, એટલે એનો એનો મર્મ છે એ સમજાય છે. સિદ્ધ રીતે પ્રકાશમાન છે એટલે વેદનમાં છે. સદાય અંતરંગમાં જ્ઞાનની જે સામાન્ય સપાટી છે એને તે જ સપાટી ઉપર થતા અનેક જ્ઞેયોના ચિત્ર વિચિત્ર ચિત્રામણ એ સપાટીને મટાડી શકતા નથી. એ જ્ઞેયાકારો સ્વયં મટી જાય છે, પણ ક્યારે અરીસાની સપાટી મટી ગઈ એવું બધો નથી બને. એનો અર્થ કે એનું સામર્થ્ય ઘણું છે. જો ત્યાં એ પોતે ત્યાં હું પણ એ વેદનમાં રહે, ત્યાં વેદન છે ને ત્યાં હું પણ એ રહે, તો એને એમ લાગે કે આને જ્ઞેયો જ્ઞાનમાં ફરે છે, પણ છતાં એ પ્રતિબિંબો નું ગમે તે પ્રકાર થાવ મારી જ્ઞાનની ભીંત એમ ને એમ છે, ક્યાંય હલતો હું નથી. પ્રતિબિંબ રૂપ પરિણામ હલતું દેખાય, હલચલ થતું દેખાય, પણ છતાં હું જ્ઞાનની ભીંત છું એમાં કાંઈ હલતો
નથી.
આ પડદો છે કે નહીં, સિનેમાનો પડદો પિક્ચર જોવા જાય છે, કેટલાય પિક્ચર પડે છે પડદો હલે છે એના, બહુ પિક્ચર પડી ગયા માટે પડદાને કાંઈક અંદર ગડબડ થઈ ગયું એવું કાંઈ છે, કાંઈ નથી એને કાંઈ થતું નથી. હે આગ લાગે, આખું ગામ હળગતું હોય, શું આખું ગામ હળગતું હોય, પણ ત્યાં કાંઈ સ્પર્શના છે, અગ્નિની કોઈ સ્પર્શના નથી. હળગે ની એવા જ અવાજ થાય, અરવાજ હળગતા હોય એવા અવાજ થાય, કાંઈ થતું નથી. એમ અનેક ચિત્રામણો આખા જગતના ઉલટ પલટ પ્રસંગોના ચિત્રામણો જ્ઞાન ઉપર આવવા છતાં જ્ઞાન જ્ઞાન રૂપે જ રહે છે. જ્ઞાન વેદનમાં કોઈની પહોંચ છે નહીં, કોઈ પહોંચી શકતું નથી. એવા અનુભવમાં જે વર્તે છે એને શું શું દરકાર છે, શું તમા છે, એને કોઈ હલાવી શકતું
નથી.
વજ્રપાત થાય તો પણ સમ્યક દ્રષ્ટિ નિર્ભય છે, લીધું છે કે નહીં. એવું આત્માનું એકત્વ વિભક્તપણું સદાકાળ અંતરમાં વિદાયમાન છે, પ્રકાશમાન છે એટલે વિદાયમાન છે, પ્રગટ પ્રકાશમાન છે. સર્વ અવસ્થા ને વિશે ન્યારો સદા જણા પ્રગટ રૂપ ચૈતન્યમય, એમ પાછું અપ્રગટ નહીં ભાન, પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધારણ સદાય, એનાથી પકડી લેતો પ્રગટ રૂપ છે. ક્યાં એમાં અંધારામાં ગોતવું પડે એવું છે
નહીં.
પરંતુ જીવને રાગની એકતાથી એની દૃષ્ટિમાં એ ઢંકાઈ ગયું છે, જેમ ધુમાડામાં અગ્નિ ઢંકાઈ જાય. ધુમાડો છે એટલે અગ્નિ નથી એ પ્રશ્ન રહેતો નથી, પણ દેખાતો નથી ને કે ધુમાડો છે એ બતાવે છે કે ત્યાં અગ્નિ છે, નહીં તો ધુમાડો હોય ક્યાંથી? પણ એ લુમાડામાં ઢંકાયેલો અગ્નિ ન દેખાય એટલે એનો સ્વીકાર ન કરવો, એ વાત તો તદ્દન વિપરીત છે. એમ તને અન્ય જ્ઞેયો જણાય છે એ જ સાબિત કરે છે કે તું જ્ઞાન સ્વરૂપે. અને અન્ય જ્ઞેયો આ બધું છે એમ તે નક્કી કર્યું જાણ્યું એનો અર્થ જ એમ છે કે તું જ્ઞાન સ્વરૂપે. જ્ઞાન સ્વરૂપે છો એ વાત ક્યાં સાબિત કરવી પડે એવું છે. પણ રાગના એકપણામાં એટલી રાગ સાથેની તન્મયતાને લીનતા છે જીવને કે એને ભિન્ન આત્માનું પ્રકાશમાન પણ વેદન એને ઢંકાઈ ગયું છે, તેથી દેખવામાં આવતું નથી. એવું ઢંકાયેલું છે કે જેમ છિપાયેલી ઢંકાયેલી ચીજ દેખાય નહીં એવી પરિસ્થિતિ થઈ છે. એમાંથી એને બહાર નીકળી જવું જોઈએ. એની તીવ્ર ભાવના થાય એટલે રસ્તો મોકળો થાય છે.
બરોબર,
રસ્તો તો ત્યાં સુધી કઠણ લાગે છે અથવા અપ્રાપ્ય લાગે છે અથવા એમ દુષ્કર લાગે છે કે આવું ક્યાંથી કેમ થાય આપણને, કે તારી ભાવના નથી એટલે એમ લાગે છે. એક ભાવનામાં આવેલા વાસ્તવિક ભાવનામાં આવેલા જીવને એકદમ માર્ગ છે એ સરળ થઈ જાય છે. બેનશ્રી એ વિશે વધારે સ્થાપ્યો છે એનું કામ નહીં છે. એ બહુ પાયાની ચીજ છે. અનાદિના પરિભ્રમણ કરતા સંસારી જીવને કોઈ રીતે માર્ગ સૂજતો નથી કે અંતર્મુખ કેમ થાય, કેમ સૂજતો નથી કે એની જે પર ભાવના છે, પર પદાર્થ સંબંધીની ને રાગ સંબંધીની જે ભાવના છે એમાં તો દેખાયું છે અને એની ભાવના ફરે કે મારે એક મારો આત્મા જ જોઈએ, બસ બીજું કાંઈ ન જોઈએ આ જગતમાંથી, બીજું પણ કાંઈક જોઈએ ત્યાં સુધી તો પત્તો લાગે એવું, એક આત્મા જ જોઈએ એને આ રસ્તો મોકળો છે, સીધો સરળતાથી સૂજે એવો છે અને નહીતર કોઈ વાતે સૂજે એવો
નથી.
પણ રાગની એકતાથી એની દ્રષ્ટિમાં ઢંકાઈ ગયું છે તેથી દેખવામાં આવતું શું દેખવામાં આવતું નથી. અંતરમાં જે પ્રકાશમાન સ્વરૂપ છે, ભિન્ન આત્માનું એકત્વ સ્વરૂપ સદાય પ્રકાશમાન છે એ દેખવામાં આવતું નથી. રાગ છે તે હું છું અને શુભ રાગથી મને લાભ થાય છે એ માન્યતા જ આત્માનું અત્યંત અહિત કરનારી છે. આ તકલીફ છે. જે તે કાળે જે તે પ્રકારના રાગ થાય છે એમાં આ જીવની માન્યતા એવી છે કે રાગ એને ઉપાદેય છે અને એમાં પણ શુભ રાગ થાય છે. પૂજા ભક્તિ સ્વાધ્યાય અનેક પ્રકારના કષાયની મંદતાનો દયાદાન એવો હું અને એનાથી મને લાભ એ માન્યતા જ આત્માનું અત્યંત અહિત કરનારી છે. શુભ રાગ લીધો છે. વિવાદ કરવાની તો જરૂર પણ નથી કે અશુભથી લાભ થાય, તો પ્રશ્ન જ રહેતો. એ તો રાગનો જ તીવ્ર ભાગ છે એટલે એનો તો કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ રાગનો મંદ ભાગ હોય તો પણ એનાથી લાભ માનવો કે એમાં હું છું ને એવો હું છું એમ જે માનવું થવું એ આત્માનું અત્યંત બુરું અનંત અહિત કરનારું છે. તેથી એને કોઈ પણ રાગમાં ક્યારે પણ અભ્યાસ એ કરવો જોઈએ કે કોઈ પણ રાગમાં ક્યારે પણ એને ઇષ્ટપણાની કલ્પના કરવી
નહીં.
ચાલો આ તો સારો થયો ને, આ ભાવ તો સારો આવ્યો, એટલે કે એ ભાવમાં તું આત્માને ભૂલે છો અને અનાદર કરે છો એ વાત મોટી ઊભી થઈ ગઈ છે. અજ્ઞાન પણ જીવને ખબર પડતી નથી. વ્રત તપ કરવા આ જ ભાચા વ્રત તપ છે. બાળ વ્રત તપ તો અનંત વાર કરી કરીને એ મરી ગયો, એને ભગવાને બાળ વ્રત ને બાળ તપ કહ્યા છે. જેમ બાળક અજ્ઞાની છે એવું એ આત્માના જ્ઞાન વિના એ વ્રત તપની કોઈ કિંમત છે. આત્માનું જ્ઞાન થતા વ્રત તપનો રાગ શુભ રાગ તે હું નથી એમ એની કિંમત થાય છે. શું એની કિંમત થાય છે? સાધક જીવને વ્રત તપના પરિણામ શુભ રાગ આવે છે તે હું નથી એમ આવે છે, એ એના સાચા છે. પણ હું કરું છું એ તો એના બિલકુલ સાચા નથી. ભાઈ એમ કે છે, લોકો એમ કે છે કે આવી વાત કરીને તમારે વ્રત તપ કરવા નથી ને માટે તમે આવી વાત આધાર લઈને વ્રત તપ કરી કરવામાંથી દૂર રહો છો. તમારે તો લહેર કરવી છે, મોજ મજા કરવી છે, તમને એમાંથી જાણે મોક્ષ મળી જશે એવું તમે માની બેઠા છો, પણ કદી તમારું કલ્યાણ થશે નહીં. આવું છે કે છે ભાઈ, એ વ્રત તપના શુભ રાગ માંથી છટકવા માટે વાત છે. શુભ રાગ તો અનેક પ્રકારે થાય છે. વ્રત તપ કરે તો શુભ રાગ થાય એવું નથી, સ્વાધ્યાય કરે પણ શુભ રાગ છે. સ્વાધ્યાય પણ તપનો ભેદ છે. જે બાહ્યાભ્યંતર તપ છે, બાર પ્રકારના છ અભ્યંતર ને છ બાહ્ય, એ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાયનો સમાવેશ છે. ઉપવાસ કરે એ તપ છે, એ તો રૂઢિગત રીતે માનેલું છે. સ્વાધ્યાય પણ તપ છે ખરેખર. પણ એ શુભ રાગથી લાભ માને તો એને અનંત નુકસાન છે. એ વાત બહુ કિંમતી છે ને સમજવા જેવી. એમ કહીને એને શુદ્ધ પરિણામમાં લાવવાને માટે એ વાત કરવામાં આવે છે. નિશ્ચયપૂર્વક શુદ્ધતાના આદર અને પ્રયાસપૂર્વક અશુદ્ધતાનો નિષેધ તે વાસ્તવિક નિષેધ છે, નહીતર વાસ્તવિક નિષેધ પણ છે.